ओम शांति। तारीख 9/1/2023। मुरलीनो सार છે, મીઠા બાળકો, મરજીવા બન્યા છો તો બધું જ ભૂલી જાઓ। એક બાપ જે સંભળાવે છે તે જ સાંભળો અને બાપને યાદ કરો, તમારી સાથે બેસું। પ્રશ્ન છે, સદગતિ દાતા બાપ બાળકોની સદગતિ માટે કઈ શિક્ષા આપે છે? ઉત્તર છે, બાબા કહે છે, બાળકો સદગતિમાં જવા માટે અશરીરી બની બાપ અને ચક્રને યાદ કરો। યોગથી તમે એવર હેલ્ધી, સદા તંદુરસ્ત, નિરોગી બની જશો। પછી તમારે કોઈપણ કર્મ કૂટવા નહીં પડે। પ્રશ્ન છે, જેમની તકદીરમાં સ્વર્ગનું સુખ નથી એમની નિશાનીઓ શું હશે? ઉત્તર છે, તે જ્ઞાન સાંભળવા માટે કહેશે, મારી પાસે ફુરસદ નથી। તે ક્યારે બ્રાહ્મણ કુળના ભાતી સભ્ય નહીં બને। એમને ખબર જ નહીં પડે કે ભગવાન પણ કોઈ રૂપમાં ક્યારેક આવે છે। ગીત છે, તુમારે બુલાને કો જી ચાહતા હે। ઓમ શાંતિ। ભગવાન બેસી ભક્તોને સમજાવે છે, ભક્ત છે ભગવાનના બાળકો, બધા છે ભક્ત, બાપ છે એક। તો બાળકો ઈચ્છે છે કે એક જન્મ તો બાપની સાથે પણ રહીને જોઈએ। દેવતાઓ સાથે પણ ઘણા જન્મ વીત્યા, આસુરી સંપ્રદાયની સાથે પણ ખૂબ જન્મ વીત્યા। હવે ભક્તોને મન થાય છે, એક જન્મ તો ભગવાનના બનીને ભગવાનની સાથે રહીને જોઈએ। હવે તમે ભગવાનના બન્યા છો, મરજીવા બન્યા છો, તો ભગવાનની સાથે રહો છો। આ જે અમૂલ્ય અંતિમ જીવન છે, આમાં તમે પરમપિતા પરમાત્માની સાથે રહો છો। ગાયન પણ છે, તુમી સે ખાઉં, તુમી સે બેઠું, તુમી સે સૂનું, જે મરજીવા બને છે એમના માટે આ જન્મ સાથે રહેવાનું હોય છે। આ એક જ છે ઊંચામાં ઊંચો જન્મ। બાપ પણ એક જ વાર આવે છે, પછી તો ક્યારે આવી ન શકે। એક જ વાર આવીને બાળકોની સર્વ કામનાઓ પૂર્ણ કરી લે છે। ભક્તિ માર્ગમાં માગે ખૂબ છે, સાધુ સંત, મહાત્માઓ, દેવી દેવતાઓ વગેરે પાસેથી અડધા કલ્પથી માગતા રહે છે, અને બીજું જપ, તપ, દાન, પુણ્ય વગેરે પણ જન્મબાઈ પછી જન્મ કરતા જ આવ્યા છે। કેટલાક શાસ્ત્ર વાંચ્યા છે, અનેકાનેક શાસ્ત્ર, મેગેઝીન વગેરે બનાવતા થાકતા જ નથી। સમજે છે આનાથી જ ભગવાન મળશે, પરંતુ હવે બાપ સ્વયં કહે છે, તમે જન્મ જન્માંતર જે કાંઈ વાંચ્યું છે અને હમણાં આ જે કાંઈ શાસ્ત્ર વગેરે વાંચો છો, એનાથી કોઈ મારી પ્રાપ્તિ નહીં થાય। ખૂબ પુસ્તકો વગેરે છે, ક્રિશ્ચન લોકો પણ કેટલું શીખે છે, અનેક ભાષાઓમાં ઘણું બધું લખતા જ રહે છે, મનુષ્ય વાંચતા જ રહે છે। હવે બાપ કહે છે, જે કાંઈ વાંચ્યું છે તે બધું ભૂલી જાઓ અથવા બુદ્ધિથી મારી દો। બહુ જ પુસ્તકો વાંચે છે, પુસ્તકોમાં છે ફલાણા ભગવાન છે, ફલાણા અવતાર છે। હવે બાપ કહે છે, હું સ્વયં આવું છું, તો જે મારા બને છે એમને હું કહું છું, આ બધાને ભૂલી જાઓ। આખી દુનિયા અને તમારી બુદ્ધિમાં જે વાત ન હોતી તે હવે હું તમને સંભળાવું છું। હવે આપ બાળકો સમજો છો બરાબર, બાબા જે સમજાવે છે તે કોઈ શાસ્ત્ર વગેરેમાં છે નહીં। બાપ ખૂબ ગુહ્ય અને રમણીક વાતો સમજાવે છે, ડ્રામાના આદિ, મધ્ય, અંત, રચતા અને રચનાના બધા સમાચાર તમને સંભળાવે છે। છતાં પણ કહે છે, સારું, વધારે નહીં તો બે શબ્દ જ યાદ કરો, મન મના ભવ, મધ્યાજી ભવ। આ શબ્દ તો ભક્તિ માર્ગની ગીતાના છે, પરંતુ બાપ આનો અર્થ સારી રીતે સમજાવે છે। ભગવાને તો સહજ રાજયોગ શીખવાડ્યો છે, કહે છે, ફક્ત મુજ બાપને યાદ કરો। ભક્તિમાં પણ ખૂબ યાદ કરતા હતા, ગાય પણ છે, દુઃખ મેં સુમિરણ સબ કરે, છતાં પણ કાંઈ સમજતા નથી। જરૂર સતયુગ ત્રેતામાં સુખની દુનિયા છે તો યાદ કેમ કરશે? હવે માયાના રાજ્યમાં દુઃખ થાય છે ત્યારે બાપને યાદ કરવાના હોય છે, અને પછી સતયુગમાં અથાહ સુખ પણ યાદ આવે છે. એ સુખની દુનિયામાં એ જ હતા જેમણે બાપ પાસેથી સંગમયુગ પર રાજયોગ અને જ્ઞાન શીખ્યા હતા. બાળકોમાં જુઓ છે કેવા અભણ, એમની માટે તો વધારે જ સારું છે, કારણ કે ક્યાંય પણ બુદ્ધિ જતી નથી. અહીં તો ફક્ત ચૂપ રહેવાનું છે, મુખથી પણ કાંઈ નથી કહેવાનું. ફક્ત બાબાને યાદ કરતા રહો તો વિકર્મ વિનાશ થશે, પછી સાથે લઈ જઈશ. આ વાતો થોડી થોડી ગીતામાં છે. પ્રાચીન ભારતનું ધર્મશાસ્ત્ર છે જ એક. આ જ ભારત નવું હતું, હવે જૂનું થયું છે. શાસ્ત્ર તો એક જ હશે ને, જેમ બાઇબલ એક છે. જ્યારથી ક્રિશ્ચન ધર્મ સ્થાપન થયો છે તો અંત સુધી એમનું શાસ્ત્ર એક જ છે. ક્રાઇસ્ટની પણ ખૂબ મહિમા કરે છે, કહે છે એમણે શાંતિ સ્થાપન કરી, હવે એમણે તો આવીને ક્રિશ્ચન ધર્મની સ્થાપના કરી, એમાં શાંતિની તો વાત જ નથી. જે આવે છે એમની મહિમા કરતા રહે છે, કારણ કે પોતાની મહિમાને ભૂલેલા છે. બૌદ્ધ ક્રિશ્ચન વગેરે પોતાના ધર્મને છોડી બીજાઓની મહિમા નહીં કરે. ભારતવાસીઓને પોતાનો ધર્મ તો નથી, આ પણ ડ્રામામાં નોંધાયેલું છે. જ્યારે બિલકુલ જ નાસ્તિક બની જાય છે ત્યારે જ પછી બાપ આવે છે. બાપ સમજાવે છે બાળકો સ્કૂલો વગેરેમાં જે પુસ્તકો ભણાવાય છે એમાં તો પણ લક્ષ્ય હેતુ છે, ફાયદો છે, કમાણી થાય છે, પદ મળે છે. બાકી શાસ્ત્ર વગેરે જે વાંચે છે એને અંધશ્રદ્ધા કહેવાય છે. ભણતરને ક્યારેય પણ અંધશ્રદ્ધા નહીં કહેવાય. એવું નથી કે અંધશ્રદ્ધાથી ભણે છે, ભણતરથી બેરિસ્ટર એન્જિનિયર વગેરે બને છે, એને અંધશ્રદ્ધા કેવી રીતે કહેવાય? આ પણ પાઠશાળા છે, આ કોઈ સત્સંગ નથી. લખ્યું છે ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, તો સમજવું જોઈએ જરૂર ઈશ્વરનું ખૂબ ભારે વિદ્યાલય હશે. તે પણ વિશ્વ માટે છે, બધાને સંદેશો પણ આપવાનો છે કે દેહ સહિત બધા ધર્મોને છોડી પોતાના સ્વધર્મમાં રહો, પછી પોતાના બાપને યાદ કરો તો અંતમતિસો ગતિ થઈ જશે. પોતાનો ચાર્ટ લખવાનો છે, કેટલો સમય અમે યોગમાં રહીએ છીએ. એવું નથી દરેક રેગ્યુલર નિયમિત ચાર્ટ લખશે, નહીં થાકી જાય છે. હકીકતમાં શું કરવાનું છે? રોજ પોતાનું મોઢું અરીસામાં જોવાનું છે તો ખબર પડશે કે અમે લક્ષ્મીને કે સીતાને વરવા લાયક છીએ કે પ્રજામાં ચાલ્યા જઈશું. પુરુષાર્થ તીવ્ર કરાવવા માટે ચાર્ટ લખવાનું કહેવાય છે, અને જોઈ પણ શકો છો કે અમે કેટલો સમય શિવ બાબાને યાદ કર્યા. આખી દિનચર્યા સામે આવી જાય છે, જેમ નાનપણથી લઈને આખા આયુષ્યનું જીવન યાદ રહે છે ને, તો શું એક દિવસનું યાદ નહીં આવે? જોવાનું છે અમે બાબાને અને ચક્રને કેટલો સમય યાદ કરીએ છીએ. એવી પ્રેક્ટિસ કરવાથી રુદ્રમાળામાં પરોવવા માટે દોડી જલ્દી લગાવશો. આ છે યોગની યાત્રા, જેને બીજું કોઈ જાણતું નથી તો શીખવાડી કેવી રીતે શકે? તમે જાણો છો હવે બાબાની પાસે પાછા જવાનું છે. બાબાનો વારસો છે જ રાજાઈ, એટલે એના પર નામ પડ્યું છે રાજયોગ. તમે બધા રાજ ઋષિ છો, તેવો છે હઠયોગ ઋષિ, તેઓ પણ પવિત્ર રહે છે. રાજાઈમાં તો રાજા રાણી પ્રજા બધા જોઈએ, સંન્યાસીઓમાં તો રાજા રાણી નથી. એમનો છે હદનો વૈરાગ, તમારો છે બેહદનો વૈરાગ. તેઓ ઘરબાર છોડી છતાં પણ આ વિકારી દુનિયામાં જ રહે છે. તમારા માટે તો આ દુનિયા પછી ફરી છે સ્વર્ગ, દૈવી બગીચો, તો તે જ યાદ આવશે. આ વાત આપ બાળકો જ બુદ્ધિમાં રાખી શકો છો. ઘણા છે જે ચાર્ટ લખી પણ નથી શકતા, ચાલતા ચાલતા થાકી જાય છે. બાબા કહે છે, બાળકો પોતાની પાસે નોંધ કરો કે કેટલો સમય મોસ્ટ બિલવેડ સૌથી પ્રિય બાબાને યાદ કર્યા, જે બાપની યાદથી જ વારસો લેવાનો છે. જ્યારે રાજાઈનો વારસો લેવો છે તો પ્રજા પણ બનાવવાની છે. બાબા સ્વર્ગના રચયિતા છે તો એમની પાસેથી કેમ નહીં સ્વર્ગનો વારસો મળવો જોઈએ? ઘણા છે જેમને સ્વર્ગનો વારસો મળે છે, બાકીને શાંતિ મળે છે. બાપ બધાને કહે છે, બાળકો દેહ સહિત દેહના બધા સંબંધોને ભૂલો. તમે અશરીરી આવ્યા હતા, 84 જન્મ ભોગવ્યા, હવે ફરી અશરીરી બનો. ક્રિશ્ચન ધર્મવાળાને પણ કહેશે, તમે ક્રાઇસ્ટની પાછળ આવ્યા છો, તમે પણ વગર શરીર આવ્યા હતા, અહીં શરીર લઈને પાઠ ભજવ્યો, હવે તમારો પણ પાઠ પૂરો થાય છે. કળિયુગનો અંત આવી ગયો છે, હવે તમે બાપને યાદ કરો. મુક્તિધામવાળા સાંભળીને ખૂબ ખુશ થશે, તેઓ ઈચ્છે જ મુક્તિ છે, સમજે છે જીવન મુક્તિ સુખ મેળવીને પછી પણ તો દુઃખમાં આવીશું, એનાથી તો મુક્તિ સારી. એ નથી જાણતા કે સુખ તો ખૂબ છે. આપણે આત્માઓ પરમધામમાં બાપની સાથે રહેવાવાળા છીએ, પરંતુ પરમધામને હમણાં ભૂલી ગયા છીએ. કહે છે, બાપ આવીને બધા મેસેન્જર્સ સંદેશીઓને મોકલે છે, હકીકતમાં કોઈ મોકલતું નથી. આ આખો ડ્રામા બનેલો છે. આપણે તો આખા ડ્રામાને જાણી ગયા છીએ. આપ બાળકોની બુદ્ધિમાં બાપ અને ચક્ર યાદ છે તો તમે ચક્રવર્તી રાજા અવશ્ય બનશો. મનુષ્ય તો સમજે છે અહીં દુઃખ ખૂબ છે, એટલે મુક્તિ ઈચ્છે છે. આ બે અક્ષર ગતિ અને સદગતિ ચાલ્યા આવે છે, પરંતુ આનો અર્થ કોઈ પણ નથી જાણતા. આપ બાળકો જાણો છો, બધાના સદગતિદાતા એક બાપ જ છે, બાકી બધા પતિત છે. દુનિયા જ આખી પતિત છે. આ શબ્દ પર પણ કોઈ કોઈ બગડે છે. બાપ કહે છે, આ શરીરને ભૂલી જાઓ. તમને અશરીરી મોકલ્યા હતા, હમણાં પણ અશરીરી થઈને મારી સાથે ચાલવાનું છે. આને નોલેજ અથવા શિક્ષા કહેવાય છે. આ શિક્ષાથી જ સદગતિ થાય છે. યોગથી તમે એવર હેલ્ધી બનો છો. તમે સતયુગમાં ખૂબ સુખી હતા, કોઈ વસ્તુની કમી ન હોતી, દુઃખ આપવાવાળો કોઈ વિકાર ન હોતો. મોહજીત રાજાની કથા સંભળાવે છે. બાબા કહે છે, હું તમને એવા કર્મ શીખવાડું છું જે તમને ક્યારેય કર્મ કૂટવા નહીં પડે. ત્યાં આવી ઠંડી પણ નહીં હોય. હમણાં તો 5 તત્વ પણ તમો પ્રધાન છે, ક્યારેક ખૂબ ગરમી, ક્યારેક ખૂબ ઠંડી. ત્યાં આવી આપદાઓ હોતી નથી, સદૈવ વસંત ઋતુ રહે છે. નેચર પ્રકૃતિ સતો પ્રધાન છે. હમણાં નેચર તમો પ્રધાન છે તો સારા વ્યક્તિ કેવી રીતે હોઈ શકે? આટલા મોટા મોટા ભારતના માલિક સંન્યાસીઓની પાછળ ફરતા રહે છે. એમની પાસે બાળકીઓ જાય છે તો કહે છે, ફુરસદ નથી. એનાથી સમજી જવાય છે કે આમની તકદીરમાં સ્વર્ગનું સુખ નથી. બ્રાહ્મણ કુળના ભાતી બનતા જ નથી. એમને ખબર જ નથી કે ભગવાન કેવી રીતે અને ક્યારે આવે છે. શિવ જયંતિ મનાવે છે, પરંતુ શિવને બધા ભગવાન નથી સમજતા. જો એમને પરમપિતા પરમાત્મા સમજે તો શિવ જયંતિના દિવસે હોલીડે રજા મનાવે. બાપ કહે છે, મારો જન્મ પણ ભારતમાં થાય છે, મંદિર પણ અહીં છે, જરૂર કોઈ શરીરમાં પ્રવેશ કર્યો હશે. દેખાડે છે, દક્ષ પ્રજાપતિએ યજ્ઞ રચ્યો તો શું એમાં આવ્યા હશે? એવું પણ નથી કહેતા. શ્રીકૃષ્ણ તો હોય જ છે સતયુગમાં. બાપ સ્વયં કહે છે, મારે બ્રહ્મા મુખ દ્વારા બ્રાહ્મણ વંશાવલી રચવાની છે. કોઈને આ પણ તમે સમજાવી શકો છો. બાબા કેટલું સહજ સમજાવે છે, ફક્ત યાદ કરો. પરંતુ માયા એટલી પ્રબળ છે જે યાદ કરવા નથી દેતી. અર્ધા કલ્પની દુશ્મન છે. આ દુશ્મન પર જ જીત મેળવવાની છે. ભક્તિ માર્ગમાં મનુષ્ય ઠંડીમાં સ્નાન કરવા જાય છે, કેટલા ધક્કા ખાય છે, દુઃખ સહન કરે છે. અહીં તો પાઠશાળા છે, ભણવાનું છે, આમાં ધક્કા ખાવાની તો કોઈ વાત જ નથી. પાઠશાળામાં અંધશ્રદ્ધાની તો વાત નથી. મનુષ્ય તો ખૂબ અંધશ્રદ્ધામાં ફસાયેલા છે, કેટલા ગુરુ વગેરે કરે છે, પરંતુ મનુષ્ય તો ક્યારેય મનુષ્યની સદગતિ કરી ન શકે. જે પણ મનુષ્યોને ગુરુ બનાવે છે તે અંધશ્રદ્ધા થઈને આજકાલ નાના બાળકોને પણ ગુરુ કરાવે છે. નહીં તો કાયદો છે વાનપ્રસ્થમાં ગુરુ કરવાનો. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને પદમગણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. ધારણા માટે મુખ્ય સાર. નંબર 1, તીવ્ર પુરુષાર્થ માટે યાદનો ચાર્ટ જરૂર રાખવાનો છે. રોજ અરીસામાં પોતાનું મોઢું જોવાનું છે, ચેક કરવાનું છે. અમે મોસ્ટ બિલવેડ બાપને કેટલો સમય યાદ કરીએ છીએ. નંબર 2, જે કાંઈ વાંચેલું છે તે પણ ભૂલી ચૂપ રહેવાનું છે. મુખથી કાંઈ પણ કહેવાનું નથી. બાપની યાદથી વિકર્મ વિનાશ કરવાના છે. વરદાન છે દરેક વાતમાં મુખથી કે મનથી બાબા બાબા કહી હું પણાને સમાપ્ત કરવાવાળા સફળતા મૂર્ત ભવ. તમે અનેક આત્માઓના ઉમંગ ઉત્સાહને વધારવાના નિમિત્ત બાળકો ક્યારેય પણ હું પણામાં નહીં આવતા. મેં કર્યું ના, બાબાએ નિમિત્ત બનાવ્યા. હુંના બદલે મારા બાબા. મેં કર્યું, મેં કહ્યું આ નહીં, બાબાએ કરાવ્યું, બાબાએ કર્યું તો સફળતા મૂર્ત બની જશો. જેટલું તમારા મુખથી બાબા બાબા નીકળશે એટલા અનેકોને બાબાના બનાવી શકશો. બધાના મુખથી આ જ નીકળે કે આમની તાત અને વાતમાં બસ બાબા જ છે. સ્લોગન છે સંગમયુગ પર પોતાના તન મન ધનને સફળ કરવા અને સર્વ ખજાનાને વધારવા જ સમજદારી છે. અચ્છા, ઓમ શાંતિ.